गोविंदम भज गोविंदम गोविंदम भज मूढ़मते प्राप्ते सन्निहिते मरणे नहीं नहीं रक्षति डुक्रुय करणे भज गोविंदम भज गोविंदम गोविंदम भज मूढ़मते मूढ़ जहि धनागम तृष्णां कुरु सद्बुद्धिं मनसि वितृष्णां यल्लभसे निजकर्मोपातं वित्तं तेन विनोदयचित्तं भज गोविंदं भज गोविंदं गोविंदं भज मूढ़मते
भज गोविंदम भज गोविंदम गोविंदम भज मूढ़मते मूढ़ जहि ही धनागम तृष्णाम कुरु सद्बुद्धिम मनसि वितृष्णाम यल्लभसे निज कर्मोपातम वित्तम तेन विनोदय चित्तम। शंकराचार्य जी कहे छे के मूढ़ धन भेड़ो करवानी तृष्णा छोड़ी दे અને સદબુદ્ધિને ધારણ કર, મનમાં વિતૃષ્ણા એટલે વૈરાગ્ય ધારણ કર, યલ્લભ છે જે મળે તેમાં, શેનાથી નિજ કર્મોપાતમ તારા કર્મને અનુસારે જે મળે એનાથી, એ વિત્તથી, એ સંપત્તિથી, એ સુવિધાથી, એ સગવડથી, વિત્તમ તેને વિનોદય ચિત્તમ, તું પ્રસન્ન રહે, આનંદમાં રહે। વાત તો સાચી છે, સમજાઈ જાય તો બેડો પાર થઈ જાય। શંકરાચાર્યજી પોતે અનુભવની વાણી બોલે છે અને અનુભવની વાણી પરમ સત્ય હોય છે મહાપુરુષોની। આપણને મનાય નહીં અથવા જીવનમાં વર્તી ન શકાય એ દુઃખનું કારણ। ઘણી બધી ચર્ચાઓ થઈ ચૂકી છે, જે ચાલુ છે એ છે યલ્લભસે નિજ કર્મોપાતમ વિત્તમ તેન વિનોદય ચિત્તમ। નિજ કર્મોપાતમ, નિજ એટલે પોતાના, કર્મ એટલે કર્મ, ઉપેતમ એટલે પ્રાપ્ત થાય, પોતાના કર્મના પ્રમાણે અનુસારે હે જીવ જે મળે એમાં આનંદ માન, કર્મને અનુસારે। એટલે બે બાબતો જોવાની છે, એમાંની એક વિશે આપણે સાંભળ્યું છે, કર્મ એટલે પુરુષાર્થ, શ્રમ, એને અનુસારે જે મળે એમાં રાજી રહે ને, પણ એ શ્રમ કેવો, ધર્મપૂર્વકનો, નીતિપૂર્વકનો, અને એ શ્રમથી પણ પાછું જેટલું હકનું હોય એટલું મળે એમાં સંતોષ માનો। અણહકનું, અનીતિનું, અધર્મનું કંઈ ન લે, સુખી થવું હોય તો, અને ભગવાનમાં મન રાખવું હોય તો પણ। કારણ કે કોઈ ચોર હોય અને એ હરિભજતો હોય એવું બને નહીં, કારણ કે એને રોટલો સદબુદ્ધિ આવવા ના દે। એટલે આપણે પણ સમજવા જેવું છે કે આપણે બહારનું ન ખાઈએ ને લસણ ડુંગળી ના ખાઈએ ને પાણી સાત ગરણે ગાળીને વાપરીએ ને પણ હરામનું સીધે સીધું ખાય તો એ આહાર બગડ્યો કહેવાય. એટલે આહાર બગડે એટલે પછી ભગવાનમાં મન ન રહે, ભજન જોઈએ એવું થાય ને, અને થાય કદાચ સમૂહમાં રહીને તો એનાથી શાંતિ ન આવે. એટલે નીતિ ધર્મ પ્રામાણિકતા એ બધું ખાસ જરૂર છે. એક મજાની વાત, વાત એટલે ગૌરવની વાત, માણાવદરમાં આપણે શ્રીજી મહારાજ વખતનો સત્સંગ, શ્રીજી મહારાજના જીવનચરિત્રો તમે જોશો તો મહારાજ અનિતિનું, અધર્મનું, અણહકનું કોઈ પોતાના ચરણમાં ધરે તોય પાછું આપી દેતા કે જે માલિક હોય એને આપી દે. એટલે તો લખ્યું કે ધર્મને અર્થે પણ ચોરી ન કરવી. ત્યારે ઘણા એવું માનતા હોય કે આપણે ક્યાં જોઈએ છે, આપણે તો દાન ધર્મ કરવો છે. તો ત્યાં માણાવદરમાં ગજેફર ખાન નવાબ હતા, સત્સંગ પ્રત્યે ખૂબ જ ભાવ, શ્રીજી મહારાજ પ્રત્યે પણ બહુ જ ભાવ, સાધુ સંતોને માને, મુસ્લિમ હતા છતાં એટલો બધો ભાવ કે ના પૂછ. માંગરોળના વજરુદ્દીન નવાબ એ પણ એવા જ સત્સંગથી રંગે રંગાયેલા. એ માણાવદરના ગજેફર ખાને તો જેટલા પોતાના ગામમાં સત્સંગીઓ હતા શ્રીજી મહારાજના, સ્વામિનારાયણ સંપ્રદાયના જેટલા સત્સંગીઓ, એની મહેસૂલ કર માફ, બીજાનો લેવાનો. સ્વામિનારાયણના સત્સંગીનો એક રાતો પૈસો મહેસૂલ ખાતે, કર ખાતે, ટેક્સ ખાતે નહીં, માફ. સત્સંગીઓ છે, સાક્ષાત ભગવાનને ભજે છે, પ્રગટને ભજે છે, આવા સત્સંગીઓ ક્યાંથી મળે? બોલો એ નવાબને કેટલો ભાવ છે, પણ એને ભાવ, પણ ગામમાં બીજાને શે રહેવાય? એ વળી શું ટીલું લાયા છે? એ ભજન કરે છે ને ભગવાનને માને છે તો અમે ભાઈ કોઈને કોઈ ધર્મને, કોઈ કોઈને પ્રભુ સ્વરૂપને માનીએ જ છીએ, તો તમે એનો કર માફ કરો ને અમારો ચીમ ના કરો. થાય ને, સ્વાભાવિક થાય. આમાંથી બે પાંચ જણાની એન્ટ્રી ફી રાખી હોય ને બીજાની ન રાખી હોય તો પછી માથાકૂટ તો થાય ને કે એ વળી શું, એ વળી કઈ વાડીનો મૂળો. એટલે હવે જલ્દી તો કોઈ આમ કંઈ બોલે નહીં, પણ પછી હવે ગામના આગેવાનો હોય, ધર્મમાં આગેવાનો હોય, એ બધાએ નક્કી કર્યું કે આ બહુ ખોટું થાય છે, અતિશય ખોટું થાય છે. કર માફ કરો તો બધાય ના કરો, લેવા હોય તો બધાય ના લ્યો, અમે પ્રજા છીએ એમ એ પ્રજા છે. પણ એ સ્વામિનારાયણ સત્સંગ છે એટલા માત્રથી એના પ્રત્યેનો ભાવ હોય તોય વાંધો નથી, પણ આવો તો ન પક્ષપાત કરાય. એટલે મોટા મોટા આગેવાન જે જે પોતપોતાના ધર્મના, સમાજના, જ્ઞાતિના હતા, એવા દસ એક જણા ગજેફર ખાન નવાબને મળવા આવ્યા ફરિયાદ કરવા. છે કેટલો મુજરો કર્યો, શાંતિથી બેઠા, આવો બેસો, શું બોલો? તો કે મહારાજ દુઃખ નહીં લગાડતા, પણ હવે અમે અમારા સમાજની લાગણી રજૂ કરવા આવ્યા છીએ. અમને તો તમે જેમ કરો એમ ગમે, પણ સમાજ આખરે સમાજ છે, આ વાત રજૂઆત કરવાની એક આખી મેથડ હોય છે. પણ કચકચ કચકચ થતું હોય તો અમને થાય કે નવાબ સાહેબને કાને વાત નાખી, હા હા બોલો, એમાં જરાય મૂંઝાવાનું નહીં. મહારાજ તમે સ્વામિનારાયણના સત્સંગીઓને કર માફ કર્યો છે એટલે ગામમાં ઘણો કચવાટ છે, કારણ કે બીજી બધી પ્રજા છે, જ્ઞાતિઓ છે, કોઈને કોઈને કોઈ માને જ છે જુદા જુદા સંપ્રદાયોમાં, તો એ બધાને શા માટે કર ભરવાનો? તો એમને પણ માફ કરો એટલે ગામમાં કચવાટ મટી જાય. તમારા જેટલા ગામડા છે એમાં બધે તમે આ કર્યું છે. ગજેફર ખાન કહીએ તો મને નજર એવું તો લાગે જ છે કે મેં આ જરાક યોગ્ય કર્યું કે અયોગ્ય ખબર નથી, પણ મને ખૂંચે એવું લાગે, પણ છતાં મેં કર્યું છે એટલે હવે તો ચાલુ તો રહેશે. છતાં એ શા માટે કર્યું છે એ તો મારે તમને કેમ સમજાવવું? પછી તો કે જોશું, છતાંય તમારો જો યોગ્ય નિર્ણય લાગશે તો આપણે બદલી નાખશું અને બધાને માફ અને બધાને કર કરશું. પછી બીજી ઘણી વાતો થઈ અલગ મલકની, પછી તો વાતો તો ખૂટે નહીં. એમ કરતાં કરતાં સાંજનો 5-1 વાગ્યાનો સમય થયો એટલે ગજેફર ખાન કે હવે આપણે થોડું ફરવા જશું. હા વાંધો નહીં, નવરા છો? નવરા, હાવ નવરા છે. હવે ગજેફર ખાન એક નાનકડી ગલી હતી ત્યાં લઈ ગયા બધાને, અને પોતાના ચાકર પાસે 50-60-100 રૂપિયા રોકડા, તે દિવસે ચાંદીના રાણી સિક્કા આવતા, એ રૂપિયા સિક્કા લાવેલા સાથે નોકર પાસે, અને ગલીમાં આમ છૂટા ફેંકાવી દીધા કે મહારાજ આ શું કરો છો. બસ મોજ ચડી, છૂટા રૂપિયા નાખી દીધા. તમને થાય છે ને કે કર અમારા શું કામ લે છે, નાખી દઈએ. રૂપિયા નાખી દીધા ગલીમાં, બીજું કઈ બોલાય નહીં. સારું, છૂટા છૂટા રૂપિયા એવી રીતે 50-100 નાખી દીધા. પછી ગજેફર ખાન કે હવે તમે અહીંયા મારી પાસે ઊભા રહી જાઓ છુપી રીતે. કરેલું શું કે સામે પાદર ગોંદરું ચોક, ગામનો બહારનો ભાગ, ફ્રન્ટ એરિયા, ત્યાં ગામના બધા છોકરાઓ રમતા હોય ને સાંજના સમયે, 5-1 વાગે બધા ઘરે પાછા ફરે. હવે એમાં સત્સંગી હોય, બિન સત્સંગી હોય, બીજા સંપ્રદાયના હોય, બધા હોય, એટલે છોકરાઓ રમવું સંકેલી પછી એ જ ગલીમાંથી નીકળે. ત્યાં ગજેફર ખાને આ રૂપિયા ફેંકેલા. એટલે ગજેફર ખાન કે હવે તમે અહીં મારી સાથે જો કોઈ બોલતા નહીં, સામે છોકરા રમે છે એમાં તમારા ખરા? તો હા ખરા. હવે તમે જોજો શું થાય છે. જેવા એ બધા છોકરા નીકળ્યા, સત્સંગીના છોકરા એમાંથી નીકળ્યા, તમે જોયું કે રૂપિયા પડ્યા લાગે છે, પણ જોયા ન જોયા, અડ્યાય નહીં, ઊભાય ન રહ્યા અને નીકળી જ ગયા. અને પેલા આવ્યા એ તીડની જેમ મંડી પડ્યા. એ બધા લઈ લઈને ખીસામાં લઈને ભરવા માંડ્યા. મજા પડી ગઈ કે કોના વૈયા ગયા. હવે જે ફરિયાદ કરવા આવ્યા હતા એના એ માલકુર હતા. એટલે ગજેફર ખાન કે દેખો દેખો, નીચી મુંડી થઈ ગઈ. આ ગયા એ કોણ હતા? તો કે બધા સ્વામિનારાયણ સત્સંગી છોકરા હતા, કપાળમાં તિલક ચાંદલા. રૂપિયાને અડ્યા કોઈ? તો કે ના અડ્યા, મારા હાથે લગાડ્યો નહીં, તમારા એ મૂક્યા. તો કે ના, કર શું કામ માફ કર્યો એનું આ કારણ છે કે કર શું કામ માફ કર્યો. એ નીતિમાન સંસ્કારો જે સહજાનંદ સ્વામીએ ધર્યા છે એને એના સાધુઓએ, એનો પુરસ્કાર છે કે નીતિવાન લોકોનું મારે કાંઈ જોઈતું નથી. આ ઉલટાનું હું પ્રોત્સાહન આપું છું, તમે આવું પાળો, જે પાળે એને માફ કરી દો. મારે તો નીતિ જોઈએ છે મારા પ્રજાજનોમાં, અને એ પાળી બતાવે છે. એના નાના છોકરા અણસમજુ કહેવાય, ગભરું કહેવાય, એનામાં પણ કેટલું રેડ્યું હોય છે કે પારકું કશું આપણે અડાય નહીં. હવે તમારા બાળકોમાં તમારે નથી નાખી શક્યા, મતલબ કે તમે શું કરો છો. છાતી ફૂલે એવી વાત છે ને, પણ આજે એવું નથી. અને એ આપણે ગૌરવ આપણે ખંડિત કર્યું છે, પણ એ જમાનો હતો, તે દિવસે આપણા બાપની આવી આબરૂ હતી. ઘણા કચ્છીઓ અમને પહેલી વાર અમે નાયરોબી અને આફ્રિકા અને બધે ગયેલા ત્યારે કહેતા કે સ્વામી અમે અહીંયા 50 વર્ષ પહેલા આવેલા, કપાળમાં તિલક ચાંદલો હોય, અમે કોઈ પણ દુકાને જઈએ માલ ખરીદીએ, માલનું બંડલ બાંધીને હાલતા થઈ જઈએ તો દુકાનદાર અમને કોઈ દિવસ એમ પૂછતો નહોતો કે તમે પૈસા મૂકો. એને ખબર છે કે આ લઈ જાય છે એ જરૂર પૈસા આપી જશે, લખવાની તો વાત જ નહીં, પણ પૂછવાની એ વાત નહોતી. કેમ કે એ સત્સંગી છે, કપાળમાં તિલક ચાંદલો છે, એ લાવે જ આપે જ, એમાં કોઈ શંકા નથી. આજે સ્વામીજી એવું છે કે પહેલા પૈસા મૂકો પછી માલ. એટલે આપણે આગળ જે વાત કરી એમાં બીજાઓએ માઠું લગાડવા જેવું નથી ને આપણાએ હરખાવા જેવું નથી, પણ મૂળ હું એવી વાત કહેવા માગું છું કે કોઈ પણ સમાજ હોય એમાં નીતિ વધે એ સૌ ઈચ્છે છે, પણ આપણે ત્યાં એ હતું, આજે પાળનારા નથી એવું નથી. ઘણા લેખ લખે અખબારોમાં કોઈ જગ્યાએ તો એવું જરૂર લખે કે ગુજરાતમાં માંસાહાર નથી એવું માનવાને કોઈ કારણ નથી. મત્સ્ય ઉદ્યોગ ઘણો છે, મોટા ભાગની મછલી ગુજરાતમાં જ ચવાઈ જાય છે, પણ છતાંય જૈન સંપ્રદાય અને સ્વામિનારાયણના જ્યાં જ્યાં સત્સંગીઓ સાધુઓ છે ત્યાં શુદ્ધ શાકાહારી લોકો ધર્મ પાળે છે એ ગુજરાતની મોટી પ્રતિષ્ઠા છે. વાત સાચી છે. તો એવી નીતિ આ તે બધું પાળવું જરૂરી છે, અને એવી રીતે નીતિથી, કારણ કે આપણે એ પણ વાત કરેલી ને કે અણહકનું એ આજી રાજી થઈને ઘણી વાર કોઈ આપ્યું હોય તો એ અણહકનું છે, મારા પસીનાનું નથી એટલે હું એને ન લઉં, એવી નીતિ શાસ્ત્ર ભગવાન અને સંતો પ્રબોધે છે કે ભાઈ મારો પસીનો નથી, આપણને તો મફત મળતું જ મૂકવું નથી, એ આપે છે ને. અત્યારે આપણે આ ઊભા થાવ ને એમાંથી કોઈ એક જણો ખિસ્સામાંથી 500 રૂપિયા નોટ કાઢીને યાર વાપર જા જલસા કરી દો, કોણ મૂકી દે, ચલો કઈ વાંધો નહીં 2-3 પિક્ચર જોઈ આવશું લો, પણ વિચાર આવે કે ભાઈ 500 રૂપિયા એ મને શું કામ આપે છે, મારો એમાં શું હક છે, અને હું એનાથી મોજ મજા કરું એમાં મારું શું ભલું થવાનું છે. એટલે અમે સાધુ છીએ, અમે તો લેવાના અધિકારી છીએ, કારણ કે અમે ક્યાં ખિસ્સા કાપવા જઈએ અને ક્યાં મજૂરી કરવા જાય, મજૂરી કરતા લાગીએ કેવા, હે ભાઈ કોદાળી પાવડો લઈને ખોદતા હોય કોઈના ખેતરમાં, તમારે શરમની વાત છે ને. પણ છતાંય અમે સાધુ છીએ તોય વિચાર કરીએ કે ભાઈ અણહકનું વધારે અનિતિનું ન લેવાય, રાજી થઈને કોઈ આપે તો નથી સ્વીકારતા ને, કે ભાઈ આપણે જરૂર નથી, આપણે કોઈ પણ આપણને આપે છે ને મફત નથી આપતું, કંઈક આપણામાંથી પુણ્ય લઈ જાય છે, આપણો હિસ્સો પડાવે છે, સમજી જ રાખો તમે હો તોય અમે હોય તોય. એટલે પહેલો વિચાર એ હોય, પાંડવોનું રાજ્ય અણહકનું ધૃતરાષ્ટ્રએ દુર્યોધને પડાવ્યું, 100 જેટલી જગ્યા ના દો, એના હકનું હતું, કૃષ્ણ માગવા આવ્યા હતા ભાઈ એનું હકનું છે આપી દો ને, તોય ના આપ્યું, પરિણામ શું આવ્યું, આખું કુળનો નાશ થઈ ગયો અને બધા ટોકરી બગાડતા ગયા. અણહકનું મારી નાખે, હકનું હોય એટલો રહ્યો, આ લોકો સુધરે ને પરલોકો સુધરે, નહીતર આ લોકો બગડે જતે દાડે પાઘડીનો વળ છેડે અને મૃત્યુ પછી મોક્ષ તો જરૂર બગડે, કારણ કે અણહકનું પચાવ્યું છે ને એ કોઈ છૂટ્યો નથી. તમે પછી બાઇબલ વાંચો કે મુસ્લિમ ધર્મના તમે કુરાન વાંચો એનો અભ્યાસ કરો, અણહકની જ્યાં વાત આવે ત્યાં કોઈના કલ્યાણ થયા નથી. એટલે નિજ કર્મોપાતમ, એટલે પોતાના ધર્મમય પુરુષાર્થથી નીતિથી અને હકથી જે મળે એમાં પૂરો સંતોષ માની અને રહેવું. હવે બીજો જે આમ તો મુખ્ય અર્થ આ છે, નિજ કર્મોપાતમ, પોતાના કર્મ અનુસારે જે મળે એમાં સંતોષ માનો, એટલે તરત જ આપણા મનમાં શું સ્પાર્ક થાય, અર્થ પોતાના પ્રારબ્ધ પ્રમાણે, ભાગ પ્રમાણે, કર્મ પ્રમાણે અને ભાગ્ય પ્રમાણે, થઈ ભાગ્ય પ્રમાણે જે મળે એમાં સંતોષમાં. કર્મ પ્રમાણે એટલે ભાગ્ય પ્રમાણે, ભાગ્યને ઘણા સમજતા ન આવડે એટલે ઘણા લોચા થાય છે, પણ હકીકતે કર્મને સમજો તો ભાગ્ય આપોઆપ સમજાઈ જાય છે, કારણ કે કર્મ 3 પ્રકારના છે, એક સંચિત કર્મ, બીજું પ્રારબ્ધ કર્મ અને ત્રીજું ક્રિયમાણ કર્મ. એટલે પોતાના કર્મ પ્રમાણે સંતોષ માનો એનો અર્થ ત્રણેય કર્મો આવી જાય છે. સંચિત કર્મો શું છે, ખેતીમાં અનાજ ઘઉં જુવાર પાક્યા, એની તમે સરસ મજાના કોઠારમાં એ ભરી દીધું, કોઠીઓમાં અનાજને સ્ટોર કરી દીધું, એ સંચિત, સંચિત એટલે સંગ્રહ, સંગ્રહ કરેલા જે અનાજ, એવી રીતે સંચિત કરેલા, સંગ્રહ કરેલા કર્મો, એના એ કોઠારો ભર્યા છે. કેટલાય જન્મથી બધું ભેળું કર્યું છે, એટલે જે પાક્યું, અનાજમાં જે પેદા થયું તેના કોઠારો ભર્યા. અનાજનો સંગ્રહ કર્યો ને, સંગ્રહનો અર્થ સંચિત. એમાંથી થોડુંક લઈને, શેર બશેર અનાજ લઈને, અડધો કિલો કિલો લઈને એની રસોઈ બનાવી, એ પ્રારબ્ધ. હવે રસોઈ બનાવી એટલે જમવું જ પડે, તમે નહીં તો બીજાય, પણ હકીકતમાં પોતે જમવું જ પડે, ન જમે મરી જાય, જમ્યા વગર ચાલે. એટલે જે રસોઈ થઈ એ પ્રારબ્ધ. અરે જમ્યા પછી શું બેસી રહેવાના છો? વળી પાછું કામ કરશો કંઈક, એટલે વળી ખેતીમાં કંઈક નવું પેદા કરશો, જુવાર વાવશો, બાજરી વાવશો, ઘઉં વાવશો, ચણા વાવશો, કાંઈક વાવશો ને બેઠા રહેશો, કાંઈક ખાઈને સુઈ જાય છો લાંબા પગ કરીને. જેમાં પછી કંઈક મહેનત કરવાના, મહેનત છે ના માટે નવું પકાવવા. એ નવું અનાજ જે પકાવ્યું ખેતીમાં, જે મીંડું થવા પેદા, એ ક્રિયમાણ કર્મ. આ ત્રણેય કર્મો છે. તો આપણે અનેક જન્મોમાં જે કર્મ કર્યા છે શુભ અશુભ, એના સંગ્રહના કોઠાર ભર્યા છે. એમાંથી થોડો કિલો દોઢ કિલો લઈ લીધો, એનો આ જન્મનો પ્રારબ્ધનો પિંડ બનાવ્યો. એમાં આપણું શરીર આવે, એ સગા સંબંધીઓ આવે, એમાં પત્ની પણ આવે, બાળકો પણ આવે. પ્રારબ્ધ વગર કે થોડા ભટકાય છે, તમે ગમે એટલે માથાકૂટ કરો પણ એ જાય નહીં. એ બધું પ્રારબ્ધ છે. એમાં પછી આપણા આ જીવનમાં જે કંઈક શુભ અશુભ જે અમુક ઘટનાઓ ઘટવાની હોય, ફળ મળવાના હોય, એ બધું પ્રારબ્ધ થયું. આ શરીર સાથે એ નક્કી થઈ ગયું, એ રસોઈ બની ગઈ, હવે એ આપણે ભોગવવાનું જ રહ્યું. અને એ પ્રારબ્ધથી જે આમ મળ્યું છે, શરીર, સંપત્તિ, પરિવાર બધું, એનાથી આપણે પ્રતિદિન સવારે ઉઠીને સાંજે સુઈ જઈએ ત્યાં સુધી કાંઈક કંઈક નવું કર્મ કરીએ છીએ. નવું કર્મ કરીએ છીએ એ ક્રિયમાણ કર્મો છે. એટલે એ પ્રમાણે ત્રણેય કર્મોને અનુસારે જે મળે, ખાલી ભાગ્ય ફળે છે એવું નથી. ભાગ્યનો અર્થ શું? પૂર્વે કર્યા એને, તે પૂર્વે તો આ એક ક્ષણ પહેલા કર્યા એ પૂર્વ થઈ ગયા. હવે એમાંય તમે બહુ સારા નબળા બહુ વિશેષ કર્યા હોય, ભયંકર કર્મો, તો તાત્કાલિક ફળી જાય. મિનિસ્ટરની ગાડી નીકળે ને હળીમ દઈ અને ભટકાડો તો તમને સીધો ઠેકાણે પાડે ને, સ્વાભાવિક છે ને. પોલીસ નીકળ્યો ને એને બે લાફા મારી લો તો ઢીલો જ જવા દે, પણ લશ્કરને બે લાફા માર્યો તે છોડે? એ તો ઉલાળી નાખે. એટલે કેવા ભાવથી ને કેવું કર્મ કર્યું છે એ પૂર્વે થયું તો અડધી કલાક પહેલા, દસ મિનિટ પહેલા થયું હોય તો એ પ્રારબ્ધ થઈ ગયું. હવે આમાં કોણ ના પાડી શકે? એ પ્રારબ્ધ છે. તો એના ફળ પ્રમાણે જે મળે, એટલે એનો અર્થ એ કે આપણે પહેલા ગયા જન્મોમાં ભૂલ કરી હોય, અરે આ જન્મમાં હમણાં થોડે બાળપણથી માંડીને અત્યાર સુધી જે કાંઈ ભૂલો કરી હોય તો એના ફળ ભોગવવાના આવે આવે ને. એ પ્રમાણે ધંધામાં તમે એક વર્ષ પહેલાં ભૂલ કરી નાખી હોય, પછી હવે આવતા આવતા માર્ચેન્ટિંગમાં એ પછી કંઈક થાય જ ને, તો તમારા કર્મ પ્રમાણે હવે જે મળે એ ભોગવો. એમાં શું ખોટું કહ્યું? એટલે જે પ્રારબ્ધ કર્મ છે એ પ્રારબ્ધ, એટલે બહુ પહેલાંનું પણ ખરું અને હમણાં ક્ષણ પહેલાંનું પણ થાય એ પણ પ્રારબ્ધ. એ કર્મ પ્રમાણે જે મળે એ ભોગ, અને એમાં જે મળે એમાંથી સંતોષ માનો. પણ છતાં ઘણા ભાગ્યમાં નથી માનતા, એનું કારણ છે. કારણ કે ભાગ્યમાંથી શું થયું કે એક આળસ બહુ પેદા થઈ ગઈ, કંઈ કરવું નહીં, હશે ભાગમાં, ભાગ્યમાં હશે થશે, એમનેમ ટપકે બધું. એટલે એક બહુ સમાજ એવો નિર્મિત થઈ ગયો, કંઈ કંઈ કરવું નથી એટલે ભાગ્યને માથે દોષ દઈ, ઘણાને ભજન કરવું ન હોય એટલે ન કે ભાગ્યમાં હોય તો થાય, હાલો મંદિરે, હાલો કથામાં, હાલો સત્સંગમાં, એ ભાગ્યમાં હોય તો થાય, તમારા બહુ સારા ભાગ્ય છે તે તું કરીને થોડા. એટલે ભજન કરવું હોય, સત્સંગ કરવો, દાન કરવું તો ભાગ્યમાં હોય તો થાય. એટલે એવો એક એવો પણ સમાજ છે કે પુરુષાર્થ કરવો હોય એમાંય ભાગ્યમાં હોય તો થાય. ખોટી વાત છે. અને એવો એક આળસ જે પલાયનવાદ પેદા થઈ ગયો ને એની સામે ચિંતકો અને પછી રોષ છે, એટલે એ ભાગ્ય ભાગ્યને વાત મૂકી દો, કશું નથી, પુરુષાર્થ કરો, અને પુરુષાર્થને કોઈ વિકલ્પ નથી, કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. હવે આ બેયમાં થોડું સમજવા જેવું છે. જે કેવળ ભાગ્યવાદી થઈને પુરુષાર્થને છોડી દે છે એ તો બહુ મોટું ભૂલ કરે છે અને ઘણું બધું ગુમાવે છે, ઘણું બધું. આળસુ થઈને પડ્યો રે, સારો કારીગર હોય પણ કશું કરે નહીં તો એના ઘરમાં બે પૈસા આવવાના છે, એટલે એ તો ઘણું બધું ગુમાવે છે. આપણે ઘણા એવા જોતા હોય સર, એવી આવડક હોય પણ એ કામ જ ના બરાબર કરે, લ્યો તો એ કાંઈ એને મળે નહીં, દારિદ્ર્યમાં જ જિંદગી કાઢે. અને સિંચરજન જો કામ કરે તો લાખો રૂપિયા કમાય એવી એને કારીગરી હોય, અને આળસુ જ્યારે કહો ત્યારે હશે ભગવાને ધાર્યું હશે એમ થાય છે, લ્યો ભાગ્યમાં હશે એમ થાય છે. આ બહુ મોટું નુકસાન છે વ્યક્તિગત રીતે પણ. હવે જે કેવળ પુરુષાર્થને માને છે તો એને આમ જોવો તો કોઈ નુકસાન નહીં. પુરુષાર્થ હવે ભાગ્ય જો કામ કરતું હોય તો કરી જ રાખવાનું છે, એની સામે જોવાનું જ નથી. કોઈ એમ કહે કે ભાઈ પૃથ્વી છે એ નથી ફરતી અને છતાંય પૃથ્વી ઉપર જીવે અને માને પૃથ્વી નથી ફરતી, એના જીવનમાં લોસ શું જાય? અને એક જણો આપણે બધા માનીએ છીએ પૃથ્વી ફરે છે, ઘણા એવા આવ્યા કે નથી માનતા પૃથ્વી ફરે છે, તો આમ જોવો તેને કંઈ નુકસાન નથી જાતું, પણ બીજી દ્રષ્ટિએ ઘણું બધું લોસ છે. કોને? કે જે ભાગ્યને નથી માનતા. એને એક એક વસ્તુ એવી થાય છે કે ભાગ્ય એટલે કર્મ, તો કર્મના ફળને નથી માનતા, કર્મ ફળ પાકે ને પછી ભોગવવાના આવે ને એવું એ માનતા નથી. એટલે શું થાય કે નીતિ અનીતિ જુએ નહીં. પુરુષાર્થ પુરુષાર્થ કરો ને ભાઈ, પછી એ માનતા નથી કે પછી કર્મ પાકે ને એના ફળ ભોગવવા પડે ને આવું બધું થાય, એ માનતા નથી. બહુ મોટો લોસ, કારણ કે એ કર્મો મટવાના નથી એટલે એને નુકસાન છે. ને બીજું, જીવનમાં ઊંચા નીચા ભાવ આવે, ઊંચા નીચા ભાવ આવે ત્યારે આશ્વાસન માટે શું, ત્યારે આ એક ભાગ્ય છે એ આશ્વાસન છે મોટું. કોઈના અમુક વસ્તુ ખોવાઈ જાય, હશે ભાગ્યમાં નહીં હોય, હળવો થઈ જાય છે ને, હવે હશે ભાગ્યમાં નહીં હોય જાઓ. બીજું શું, નિરાતે સૂઈ જાય. એટલે આ એક ફાયદો મોટો છે કે કર્મનો સિદ્ધાંત એ જ આસ્તિકતા છે, જેવા કરો એવા ભોગવવા. પણ આમ જુઓ તો બંને હકીકતમાં જોડ છે. આપણા જીવનમાં તમે બહુ સૂક્ષ્મ રીતે વિચારો તો ભાગ્ય પણ કંઈક કામ કરે છે અને પુરુષાર્થ પણ કામ કરે છે. આપણે કેવળ ભાગ્યનું બંડલ નથી કે જેટલું લખ્યું છે એટલું જ થાય છે, આપણને છૂટો દોર આપ્યો છે કે તમે ભાગ્યને નબળું પણ કરી શકો. બહુ નડનારું ભાગ્ય હોય તો એને તમે એવા પુરુષાર્થથી, એવા સત્કર્મોથી, એવા અનુષ્ઠાનોથી બદલી શકો છો, એ બધું પુરુષાર્થ કરી શકે છે. માટે પુરુષાર્થ અને ભાગ્ય બંનેનો જોડ જીવન છે, એકલાથી નથી થતું, એ હંમેશા યાદ રાખ. એક સરસ મજાની વાત છે, બે મિત્રો એમાં એક હંમેશા વાત કર્યા પુરુષાર્થ કરો, ભાગ્ય એવું કશું નથી. બીજો કે ભાઈ પુરુષાર્થ કરીએ પણ ભાગ્યમાં હોય તો મળે. હવે આ બેની ચર્ચા ચડશે ને પછી એકવાર એવા વટ્ટે ચડી ગયા તો આપણે એનો અનુભવ કરવો. તો એમાં ગામમાં હસન મિયા કરીને મુસલમાન, સાવ દરિદ્ર, બે પૈસે માણ ભેળાય ન થાય. એટલે પેલો હતો પુરુષાર્થમાં માનનારો, એણે એમને કીધું કે ભાઈ જો આ હસન મિયા છે એને હું 200 રૂપિયા આપું, જોજે હમણાં પૈસો આપો તો પછી પૈસો પૈસાને ખેંચી લાવે. 200 રૂપિયા એને આપ્યા કે હસન મિયા તમે ગરીબ છો, લ્યો કંઈક કરો. લીધા 200 રૂપિયા, એ કાર્ય આવ્યા, પાઘડીમાં જાળવીને ભરીને એવી રીતે પાઘડી બાંધી દીધી. ભા ખુદાએ મહેર કરી, ચાલ્યા જાય છે, મનમાં સપનાઓ રમાડતા જાય છે. એમાં શેરીમાંથી આવ્યા જાય, એમાં સામે બે ભેંસો બાજતી આવી અને મિયા ફસાયા, પાઘડી ઉડીને આમ ગઈ, મિયા ગયા આમ, ભેંસોએ એવી રમખાણ કરી, ભેંસો ભાગી ગઈ, પાઘડી કોક લઈ ગયો. અરે રૂપિયા આવી ગયા, મિયા માથું કંચોળે કે 200 દીધા પણ કાંઈ કામમાં આવ્યા નહીં. પેલાની પાસે જઈને રડ્યા કે ભાઈ આવું થઈ ગયું, હશે એને બીજા 200 દીધા. લ્યો કરો, પણ પુરુષાર્થ છે એ જ મહાન છે. હવે ભાગ્યવાળો હતો એ કે તું કરી જ રાખ, એના નસીબમાં નહીં હોય કાંઈ નથી થવાનું. હોળી 200 આપ્યા, હવે તો જીવની જેમ લઈ જઈ ઘરે જઈ અને એક નાના વાસણમાં ભરી અને મૂકી દીધા કે ચોર કોઈ ન લઈ જાય. એટલા માટે ભંગાર જેવી વસ્તુ હોય ને એની નીચે સંઘરી, ઉપર ભંગાર જેવી વસ્તુ બધી મૂકી દીધી, એટલે રાત્રે ચોરે ન લઈ જાય અને બીજો કોઈ ના લઈ જાય. એમ કરીને પછી ગામમાં શું કરવું, ધંધો શું કરવો, એ તપાસ કરવા નીકળી પડ્યા. એમાં ઘરે ભંગારવાળો આવ્યો, એના ઘરના બધું આપી દીધું, એમાં ભંગારમાં પેલું આપી દીધું. પેલો આવીને રેડ્યો કે બાપા આ તો સાવ લૂંટાઈ ગયો, આમ કેમ થાય છે? પછી પેલા એ કીધું કે જો હવે છે ને હું એને નસીબ ઉઘડાવું છું, તમે જોજો. એટલે એને કશું આપ્યું નહીં, એક નાનો લોખંડનો ટુકડો આપ્યો, લ્યો હસન મિયા તમારું નસીબ ખુલતું હશે ને તો આ ટુકડામાંથી થશે. પેલો કે શું ધૂળ થાય, 200-400 રૂપિયા આપ્યા તોય ના થયા? તો કે નસીબ દઈ બલિહારી છે ભાઈ, તમે જોવો. આ લોખંડનો ટુકડો આપ્યો, પોતાને કોસતો કોસતો એટલે ઠપકો આપતો એ આવ્યો ઘરે, આવીને ટુકડો મૂક્યો. રાત પડી ગઈ, બાજુમાં એક પાડોશી, એને મછલી મારવાની જાળી બનાવવી, એમાં લોખંડના ટુકડાની જરૂર, રાતે લોખંડનો ટુકડો ક્યાં જલ્દી મળે? એટલે એમને પૂછ્યું, મિયાને પૂછી, એને ત્યાં પીડ્યું હોય તો હમણાં ભંગાર કાઢ્યો છે જો કંઈ ભંગાર જેવી ચીજ હોય તો. એટલે કીધું, મિયા કે લોખંડનો ટુકડો છે? તો કે હા છે બાપા, આવ્યો છે, લઈ જાઓ. તો શું એનું શું લેવાનું હોય, મફત લઈ જાઓ. લઈ ગયા, જાળી બનાવી, બીજે દિવસે માછલી પકડવા ગયા, ઘણી માછલી પકડાણી. તો એલાને એમ થઈ ગયું કે આ ટુકડાથી થયું ને, એટલે મોટી સરસ મજાની માછલી લઈને મિયાને ભેટ આપી. તો મિયા તો બધું આવું બધું ખાતા જ હોય, તો માછલી કાપી, એના પેટમાંથી લાખોનો કિંમતી હીરો નીકળ્યો અને રાતોરાત મિયા લખપતિ થઈ ગયા. બે મિત્રોએ પેલાને કીધું કે તે ખરેખર પેલા રૂપિયા રાખ્યા છે એમાંથી આ થયું ને? અમને કીધું તો ઉપાડી ગયા, પણ ખરેખર તે સંઘર્યા હોવા જોઈએ. પેલો કે ના, પેલો કે ભાઈ આ મારાથી થયું, પેલો કે ભાઈ મારાથી થયું. મિયા કે ભાઈ આમ જુઓ, હકીકતમાં બે થી થયું છે. તો કે કઈ રીતે? કે તમે મને બબે વાર 200-200 રૂપિયા ન આપ્યા હોત અને મેં એક ન ખોયા હોત તો તમે મને લોખંડનો ટુકડો આપવાના નહોતા, અને લોખંડનો ટુકડો આપ્યો ન હોત તો મારું કિસ્મત ખુલવાનું નહોતું. એટલે બે જીવનમાં કામ કરે છે, પુરુષાર્થ પણ કરે છે અને પ્રારબ્ધ પણ કરે છે, બેની જોડ છે.